એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફરે નીકળવાના છીએ જે આપણને સીધા લઈ જશે મધ્યકાલીન યુરોપમાં, લગભગ 600 વર્ષ પાછળ.
હા, અને એ પણ એક એવા પુસ્તકના માધ્યમથી જે પોતે જ એક ઇતિહાસ છે, જીન ફ્રોયસાર્ટનું ધ ક્રોનિકલ્સ.
બરાબર. અને આ પુસ્તક એ ખાલી તારીખ અને ઘટનાઓની યાદી નથી, ખરું ને?
ના ના, બિલકુલ નહીં. એ તો જાણે 14મી સદીના યુરોપનું, ખાસ કરીને પેલું ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે 100 વર્ષનું યુદ્ધ ચાલ્યું ને, એનું જીવંત વર્ણન છે.
ઓહ!
પણ એનાથી વધુ, એ આપણને એ સમયના લોકોની, ખાસ તો શાસક વર્ગની માનસિકતા સમજવામાં મદદ કરે છે.
માનસિકતા એટલે કે?
એટલે કે એમના શૌર્યના આદર્શો કેવા હતા, એમની રાજકીય રમતો, દુનિયાને જોવાની એમની દ્રષ્ટિ, આ બધું.
એટલે કે એ સમજાય કે એ લોકો શું વિચારતા હતા, શાને મહત્વ આપતા હતા અને ઇતિહાસમાં કઈ રીતે યાદ રહેવા માંગતા હતા.
બરાબર. આજની આપણી વાતચીતનું મુખ્ય હેતુ એ જ રહેશે. ફ્રોયસાર્ટના આ ભવ્ય કાર્ય પાછળનો એમનો રોલ શું હતો, એમનો ગોલ શું હતો, એ સમજવાનો પ્રયાસ કરીશું.
સરસ. તો શરૂઆત લેખકથી જ કરીએ, જીન ફ્રોયસાર્ટ.
હા, જીન ફ્રોયસાર્ટ, એમનો સમયગાળો લગભગ 1337થી 1405, અને એ ખાલી ઇતિહાસકાર નહોતા, કવિ હતા, દરબારી હતા.
અચ્છા.
એમનો જન્મ પેલી ફ્રાન્સની સરહદ પર વેલેન્સિનેસમાં, જે આજે બેલ્જિયમમાં છે.
અને મેં સાંભળ્યું છે કે એમની પહોંચ ગજબની હતી, મતલબ મોટા દરબારોમાં.
હા, એ જ એમની ખાસિયત હતી. યુરોપના મુખ્ય દરબારોમાં એમની અવરજવર. ઇંગ્લેન્ડના રાજા એડવર્ડ 3ના રાણી હતા ને, ફિલિપા ઓફ એન્વોલ્ટ, એમના દરબારમાં.
ઓહ!
અને ફ્રેન્ચ દરબારમાં પણ. એટલે બંને પક્ષની ખબરો મળતી એમને, અંદરની વાતો.
ખરું ને? આ તો બહુ મોટી વાત કહેવાય. એમને તો બધી બાજુની માહિતી મળતી હશે.
ચોક્કસ. અને એ ખાલી સાંભળેલી વાતો નહોતી, એ જાતે ફર્યા હતા પશ્ચિમ યુરોપમાં, યુદ્ધના મેદાનો જોયા. અને સૌથી અગત્યનું, એમણે ઘટનાઓના જે સાક્ષીઓ હતા ને, નાઇટ્સ, ઉમરાઓ, રાજાઓ, સૈનિકો, એમની રૂબરૂ મળીને વાત કરી, એમની પાસેથી સીધી માહિતી લીધી.
એટલે
જાણે એ જમાનાનો કોઈ પત્રકાર ઇન્ટરવ્યૂ લઈને લખતા હોય એમ.
હા, કહી શકાય.
એક પ્રકારના પ્રોટો જર્નલિસ્ટ, મૌખિક ઇતિહાસને એમણે શબ્દોમાં ઉતાર્યો, એ સમયમાં બહુ અનોખી વાત હતી.
આનાથી એમના લખાણને વજન મળતું હશે ને, વિશ્વસનીયતા આવતી હશે.
બિલકુલ. અને એમનું બેકગ્રાઉન્ડ પણ કામ આવ્યું. એ ક્લેરિક હતા, એટલે ધાર્મિક શિક્ષણ પામેલા, તો લેખન અને વિશ્લેષણની સમજ હતી, અને સાથે કવિ પણ ખરા, એટલે વાર્તા કહેવાની કળા હતી એમની પાસે. રસપ્રદ રીતે, નાટ્યાત્મક રીતે વાત મૂકી શકતા. એટલે જ ધ ક્રોનિકલ્સ ખાલી ઘટનાઓની યાદી નથી, પણ એક રોમાંચક કથા જેવી લાગે છે.
તો પછી આટલી બધી મહેનત કરીને આટલું મોટું પુસ્તક લખ્યું, એમનો મુખ્ય હેતુ શું હતો? શું કામ લખ્યું આ બધું?
એમનો મુખ્ય ઉદ્દેશ, મતલબ બહુ સ્પષ્ટ હતો. એમણે પોતે જ લખ્યું છે કે શસ્ત્રોના પરાક્રમોના સન્માનજનક અને ઉમદા સાહસોને ભવિષ્યની પેઢીઓ માટે સાચવી રાખવા.
અચ્છા, એટલે કે આવનારી પેઢી માટે.
હા, એ ઈચ્છતા હતા કે ભવિષ્યના ઉમરાઓ, નાઇટ્સ, આ બધું વાંચે, એમાંથી પ્રેરણા લે, શૌર્યના આદર્શો સમજે અને પોતાના જીવનમાં ઉતારે.
ઓહ, એટલે આનો મૂળ રોલ, એમનો ગોલ એ હતો કે શૌર્યની પરંપરા જીવંત રહે, એને ગ્લોરીફાઈ કરવાનો.
બરાબર. એને મહિમા મંડિત કરવાનો. શૌર્ય શું છે, આદર્શ નાઇટ કેવો હોય, યુદ્ધમાં, શાંતિમાં કેવું વર્તન કરવું, આ બધું.
તો પછી આ ઉમરાવ વર્ગ માટે એક જાતનું ગાઈડબુક જેવું થયું નહીં? ખાલી મનોરંજન નહીં, પણ શીખવા માટે પણ.
હા, કહી શકાય. નૈતિક અને વ્યવહારિક શિક્ષણ પણ. અને આનો વ્યાપ બહુ મોટો છે. ફોકસ તો 100 વર્ષના યુદ્ધ પર છે, 1325થી 1400 સુધી. પણ ખાલી લડાઈઓ અને સંધિઓ નથી.
તો બીજું શું શું છે એમાં? મને જાણવાની ઉત્સુકતા છે.
અરે, ઘણું બધું છે. ફ્રોયસાર્ટ આપણને ટુર્નામેન્ટ્સની ભવ્યતા બતાવે છે. દરબારી સમારોહ કેવા હોય, કિલ્લામાં રોજ શું ચાલે, શિકાર, પ્રેમ કહાનીઓ, બધી ઝલક મળે છે.
વાહ!
ખાસ કરીને પેલું ક્રેસી અને પોઇટિયર્સમાં અંગ્રેજી લાંબા ધનુષ્યનો ઉપયોગ થયો ને,
હા હા,
એની અસર કેવી થઈ. અને સામંતશાહી સંબંધો કેટલા ગૂંચવણ ભર્યા હતા, આ બધું જ આવે છે.
તમે સામંતશાહી સંબંધો કયું એ જરા સહેલાઈથી સમજાવશો?
આમ તો ખ્યાલ છે એ પણ.
હા જરૂર, સામંતશાહી એટલે પેલી વ્યવસ્થા જેમાં જમીન અને સત્તાનું માળખું હોય. રાજા, પછી એમના નીચે ઉમરાઓ જેમને રાજા જમીન આપે, અને પછી એ જમીન પર કામ કરતા સામાન્ય લોકો.
બરાબર.
આ સંબંધો મુખ્યત્વે વફાદારી, સેવા અને સંરક્ષણના વચનો પર ચાલતા. રાજા જમીન આપે, ઉમરાઓ બદલામાં લશ્કર અને વફાદારી આપે. બહુ જટિલ હતું એ બધું, અને ફ્રોઇસાર્ટના વર્ણનમાં એ દેખાય છે.
સમજાઈ ગયું. સારું, તો હવે પુસ્તકના જે મુખ્ય ભાગો છે, તમે કહ્યું ચાર પુસ્તકો છે, એના પર આવીએ.
હા, અને દરેક પુસ્તક થોડું અલગ છે, કારણ કે એ ફ્રોઇસાર્ટના જીવનના જુદા જુદા સમયે લખાયા હતા. એટલે એમના સ્ત્રોત, એમના આશ્રયદાતા, એમનો દ્રષ્ટિકોણ એ બધું બદલાયું હશે કદાચ.
ઓકે, તો પુસ્તક એકથી શરૂઆત કરીએ. સમયગાળો લગભગ 1325 થી 1378. આ ભાગ બહુ ફેમસ છે, નહીં?
હા, સૌથી વધુ પ્રખ્યાત કહી શકાય. આમાં 100 વર્ષના યુદ્ધની શરૂઆત છે. ઇંગ્લેન્ડના રાજા એડવર્ડ 3 ફ્રાન્સના સિંહાસન પર દાવો કરે છે એ વાત. અને શરૂઆતમાં અંગ્રેજો જીતે છે, એમનો દબદબો દેખાય છે, અને શૌર્ય, વીરતા, નાઇટ્સની બહાદુરી, આ બધાનો ખૂબ ઉત્સાહથી મહિમા ગવાયો છે.
મુખ્ય પાત્રો કોણ છે આમાં?
મુખ્યત્વે એડવર્ડ 3 અને એમના દીકરા એડવર્ડ ધ બ્લેક પ્રિન્સ. એમને તો જાણે આદર્શ યોદ્ધા તરીકે ચિત્ર્યા છે.
અને મુખ્ય ઘટનાઓ કઈ છે જેના પર ભાર મુકાયો છે?
કેટલીક મોટી લડાઈઓ, જેમ કે સ્લુઇસનું નૌકાયુદ્ધ, અંગ્રેજો જીત્યા. પછી પેલી ક્રેસીની લડાઈ 1346માં.
હા, એનું નામ સાંભળ્યું છે.
એ બહુ મહત્વની, કારણ કે એમાં અંગ્રેજી તીરંદાજોએ પેલા લાંબા ધનુષ્યથી ફ્રેન્ચ ઘોડેસવાર નાઇટ્સને હરાવી દીધા. એ સમયે આ અકલ્પનીય હતું.
અચ્છા.
અને પછી પોઇન્ટિયર્સની લડાઈ 1356માં. એમાં તો ફ્રાન્સના રાજા જ્હોન 2 પોતે જ પકડાઈ ગયા. વિચારો.
ઓહો, આ તો મોટી ઉથલપાથલ કહેવાય.
હા, આ ઘટનાઓએ યુદ્ધનું પાસું જ બદલી નાખેલું. પહેલું પુસ્તક વાંચો તો એમ જ લાગે કે જાણે અંગ્રેજી શૌર્યનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે.
હવે જો પહેલા પુસ્તકમાં શૌર્યનો આટલો જય જયકાર હોય, તો બીજા પુસ્તકમાં જે લગભગ 1378 થી 1385 છે, શું બદલાવ આવે છે? એવું કહેવાય છે કે ફોકસ થોડું બદલાય છે.
હા, એ સાચું છે. અહીં ફોકસ ફ્લેન્ડર્સ તરફ જાય છે, એટલે કે આજનો બેલ્જિયમ અને નેધરલેન્ડ્સનો જે વિસ્તાર છે એ.
ઓકે, ત્યાં શું હતું?
ત્યાં મુખ્ય વાત હતી ગેન્ટ જેવા શહેરોના જે નાગરિકો હતા એમનો બળવો, અને ફ્લેન્ડર્સના જે કાઉન્ટ એટલે કે શાસક હતા એમની વચ્ચેનો સંઘર્ષ.
એટલે અહીં નાઇટ્સ કરતા સામાન્ય નાગરિકો પર વધુ ધ્યાન છે.
હા, શૌર્ય તો છે જ, પણ સાથે સાથે શહેરી રાજકારણ, વર્ગ સંઘર્ષ, એટલે કે ઉમરાઓ અને સામાન્ય લોકો વચ્ચેનો તણાવ, અને સામાન્ય લોકો ભેગા મળીને શું કરી શકે એમની સંગઠિત શક્તિ, એના પર વધારે ધ્યાન છે.
તો શું ફ્રોઇસાર્ટ આ સામાન્ય લોકોના બળવા તરફ થોડી સહાનુભૂતિ બતાવે છે?
સહાનુભૂતિ તો ન કહી શકાય, કારણ કે ફ્રોઇસાર્ટનો ઝુકાવ તો સ્પષ્ટપણે ઉમરાવ વર્ગ તરફ જ હતો.
બરાબર.
એ આવા બળવાને સમાજની વ્યવસ્થામાં બંગાણ તરીકે જ જોતા. પણ હા, પુસ્તકે જરૂર બતાવે છે કે સામાન્ય નાગરિકો પણ સંગઠિત થાય તો શક્તિશાળી બની શકે છે, ભલે પછી છેલ્લે રુઝબિકના યુદ્ધમાં એ બળવો દબાવી દેવાયો.
પણ એનાથી મધ્યકાલીન સમાજનું એક બીજું પાસું જોવા મળે છે.
ચોક્કસ.
હવે ત્રીજું પુસ્તક, આશરે 1385 થી 1388. આમાં તો ફ્રોઇસાર્ટનો કેનવાસ હજુ મોટો થાય છે, નહીં? પોર્ટુગલ, સ્પેન.
હા, બરાબર કહ્યું. આ સમયમાં એ દક્ષિણ ફ્રાન્સમાં એક શક્તિશાળી ઉમરાઓ હતા, ગેસ્ટન ડી ફોઇક્સ, એમના દરબારમાં હતા.
અચ્છા.
એટલે ત્યાંથી એમને આ વિસ્તારોની ઘણી માહિતી મળી. આ પુસ્તકની એક ખાસ વાત છે, ઓટરબર્નનું યુદ્ધ 1388માં.
એ સેના વિશે છે?
સ્કોટિશ અને અંગ્રેજી સેના વચ્ચે રાત્રે લડાયેલું યુદ્ધ હતું. ખૂબ વીરતાભર્યું, પણ એટલું જ ક્રૂર. ફ્રોઇસાર્ટ એનું એટલું જીવંત વર્ણન કરે છે ને. અને મહત્વની વાત એ છે કે અહીં એ પોતાના સ્ત્રોતનો ઉલ્લેખ કરે છે. મતલબ જે નાઇટ્સ એ યુદ્ધમાં લડ્યા હતા એમનું નામ દઈને કહે છે કે એમની પાસેથી માહિતી મળી. આ એમની ઇતિહાસ લખવાની પદ્ધતિ બતાવે છે.
આ તો રસપ્રદ કહેવાય. અને હવે છેલ્લું, ચોથું પુસ્તક, આશરે 1390-1400. અહીં જાણે વાતાવરણ થોડું ગંભીર બને છે, નહીં? યુદ્ધ શમ્યું છે, પણ રાજકારણમાં ગરમાવો છે.
હા, આ પુસ્તકનો સૂર થોડો ઉદાસ લાગે છે, ચિંતા જેવો. કદાચ ફ્રોયસાર્ટ પોતે વૃદ્ધ થઈ રહ્યા હતા અને કદાચ એમને લાગતું હતું કે જે શૌર્ય યુગના એ ગુણગાન ગાતા હતા એનો અંત આવી રહ્યો છે.
કેમ એવું?
કારણ કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે શાંતિ તો હતી, પણ દરબારમાં કાવતરા, અંદરોઅંદરના ઝઘડા, રાજકીય અસ્થિરતા, આ બધું બહુ વધી ગયું હતું
આ સમયની કોઈ મુખ્ય ઘટલ.
હા, ઇંગ્લેન્ડમાં જે મોટી ઉથલપાથલ થઈ એ રાજા રિચાર્ડ આઈને પદ પરથી હટાવી દેવાયા અને હેનરી બોલિંગબ્રોક, જે પછી હેનરી IV બન્યા, એમણે સત્તા કબજે કરી.
ઓ,
ફ્રોયસાર્ટ માટે આ મોટો આઘાત હતો, કારણ કે એ તો રાજાશાહી અને વારસાગત હક્કોમાં માનતા હતા. અહીં એમને દેખાયું કે શૌર્યના આદર્શો રાજકીય વાસ્તવિકતા સામે કદાચ ટકી શકતા નથી.
એટલે જાણે એ યુગ પૂરો થઈ રહ્યો હતો જેની ઉજવણી કરવા એમણે લખવાનું શરૂ કરેલો.
બરાબર એવું જ.
આ ચાર પુસ્તકોની સફર પરથી કેટલાક મુખ્ય વિષયો, કેટલાક કી મેસેજીસ સ્પષ્ટ થાય છે. પહેલો તો પેલો શૌર્યનો મહિમા, એ તો મુખ્ય છે જ.
ચોક્કસ, એ જ આખા પુસ્તકનો આધાર છે. યુદ્ધ એ સન્માન કમાવાનો રસ્તો છે, નાઇટ્સનું વર્તન ઉમદા હોવું જોઈએ, આ બધું. પણ સાથે સાથે પેલો તણાવ પણ છે.
કયો તણાવ?
શૌર્યના જે ઊંચા આદર્શો છે એ, અને યુદ્ધની જે વાસ્તવિક ક્રૂરતા છે એ, એ બે વચ્ચેનો. ફ્રોયસાર્ટ બંનેનું વર્ણન કરે છે ક્યારેક અજાણતા જ.
પણ આ બધું છે તો ઉમરાઓની નજરે જ લખાયેલું, નહીં? સામાન્ય માણસ ક્યાં છે આમાં?
તમે બરાબર પકડ્યો. આ ઇતિહાસ લગભગ પૂરેપૂરો કુલીન વર્ગના દૃષ્ટિકોણથી છે. ફ્રોયસાર્ટ માટે ઇતિહાસ એટલે રાજા, ઉમરાઓ અને નાઇટ્સના કાર્યો. સામાન્ય લોકોના જે બળવા થયા, જેમ કે ફ્રાન્સમાં જાક્વેરી કે ઇંગ્લેન્ડમાં ખેડૂત બળવો, એણે તો એ નકારાત્મક રીતે જુએ છે, સમાજની વ્યવસ્થામાં ભંગાણ તરીકે. એમનો પક્ષપાત સ્પષ્ટ છે.
અને મને પેલી વાત પણ ગમી કે ઘટનાઓને કેટલી નાટ્યાત્મક રીતે રજૂ કરી છે, જાણે કોઈ મોટો શો ચાલી રહ્યો હોય.
હા, બરાબર. દેખાવ, શાન, સમારોહ, કપડાં, આ બધું બહુ મહત્ત્વનું હતું એમના માટે. પ્રતિષ્ઠા, જાહેરમાં તમે કેવા દેખાવ છો, આજકાલ જેને ઇમેજ કહીએ છે ને.
હા હા, ઇમેજ મેનેજમેન્ટ.
બસ એવું જ. અને એ પણ મહત્ત્વનું છે કે એ સમયનું રાજકારણ કેટલું પર્સનલ હતું. વફાદારી, દુશ્મની, કુટુંબના સંબંધો, રાજા કેવો છે, આ બધું રાજ્યો વચ્ચેના સંબંધો નક્કી કરતું.
અને ફ્રોયસાર્ટ પોતે શા માટે લખી રહ્યા છે એ પણ એક થીમ છે, મહાન કાર્યો ભૂલાઈ ન જાય માટે.
બરાબર, સ્મૃતિ અને ઇતિહાસનું મહત્ત્વ એ સમજે છે. અને એમનું કામ એ પણ બતાવે છે કે ઇતિહાસ કેવી રીતે બને છે, મૌખિક વાતો, સાક્ષીઓના અનુભવો, એના પરથી.
અને છેલ્લે પેલું નસીબ, ફોર્ચ્યુના.
હા, એ પણ વારંવાર આવે છે. જીવનના ઉતાર ચઢાવ, સફળતા, નિષ્ફળતા, ઘણું બધું માણસના હાથમાં નથી હોતું, એવો મધ્યકાલીન વિશ્વાસ એમના લખાણમાં દેખાય છે.
આ પુસ્તકમાંથી કેટલાક વિચારો એવા છે જે ખરેખર તે સમયની માનસિકતા અને ફ્રોયસાર્ટનો દૃષ્ટિકોણ સ્પષ્ટ કરે છે.
હા, ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો પણ નજર કરીએ. પહેલો, શૌર્ય વિશે એમનો વિચાર. એ કહે છે કે શૌર્યનું સન્માન થવું જોઈએ, કારણ કે તેનાથી ન્યાય, વફાદારી અને સારા રિવાજો જળવાય છે.
એટલે શૌર્ય એ ખાલી લડવાનું નહોતું, પણ સમાજનો નૈતિક આધાર હતો એમના માટે.
બિલકુલ. બીજો વિચાર પેલી ક્રેસીની લડાઈના વર્ણનમાંથી લઈએ. અંગ્રેજી તીરંદાજોએ એટલી ઝડપથી અને એટલા બધા તીર છોડ્યા કે જાણે બરફ વર્ષા થઈ રહી હોય.
વાહ, કેવું વર્ણન!
હા, આ યુદ્ધનું ચિત્ર તો આપે જ છે, પણ નવી ટેકનોલોજીની અસર અને ફ્રોયસાર્ટની વર્ણન શક્તિ પણ બતાવે છે.
હા, ત્રીજો વિચાર કયો?
ત્રીજો પેલો જેક્વેરી બળવા વિશે, જે એમનો વર્ગ પક્ષપાત બતાવે છે. એ લખે છે, આ દુષ્ટ લોકો કોઈ નેતા કે હથિયાર વગર ભેગા થયા અને સજ્જનોને, એટલે કે ઉમરાઓને, લૂંટ્યા, બાળ્યા, માર્યા. આવી અત્યાચારી ઘટના ક્યારે જોઈ નથી.
ઓ, અહીં એમનો ગુસ્સો અને તિરસ્કાર દેખાય છે
સ્પષ્ટપણે. ચોથો વિચાર નસીબ વિશે. ભાગ્ય, જે બધી દુનિયાવી વસ્તુને ઊંચકે છે અને નીચે પાડે છે, એ કોઈને લાંબો સમય એક સ્થિતિમાં રહેવા દેતું નથી.
જીવનની અસ્થિરતા પર ભાર.
હા, અને પાંચમો, જે કદાચ એમની પોતાની પદ્ધતિ વિશે છે, કોઈ એટલો જ્ઞાની નથી કે બધું જાણે, કે એટલો મૂર્ખ નથી કે કંઈ કામનું ન જાણે.
એટલે કે બધા પાસેથી કંઈક ને કંઈક શીખવા જેવું મળે છે.
બરાબર, જુદા જુદા લોકો પાસેથી, જુદા જુદા દૃષ્ટિકોણથી માહિતી મેળવવી જરૂરી છે, જે એમણે કર્યું પણ.
બહુ સરસ. હવે મૂળ સવાલ પર પાછા આવીએ. આ બધી 600 વર્ષ જૂની વાતો, શૌર્ય, યુદ્ધ, દરબારી કાવા દાવા આ બધું આજે આપણને શું કામનું, કઈ રીતે ઉપયોગી?
મને લાગે છે કે ઘણી રીતે ઉપયોગી છે. પહેલું તો લીડરશીપ અને કેરેક્ટર, નેતૃત્વ અને ચરિત્ર.
કઈ રીતે?
જુઓ, ફ્રોઇસાર્ટ ભલે ઉમરાઓની વાત કરે, પણ વ્યક્તિગત પ્રામાણિકતા, બીજામાં વફાદારી જગાડવાની ક્ષમતા, પોતાના સિદ્ધાંતો પર ટકી રહેવું, આ ગુણો આજે પણ કોઈપણ નેતા માટે જરૂરી છે, ભલે રાજકારણમાં હોય, બિઝનેસમાં હોય કે સમાજમાં.
હા, એ વાત સાચી છે. અને પેલી વાર્તા કહેવાની શક્તિવાળી વાત, એ પણ આજે બહુ લાગુ પડે છે ને?
ચોક્કસ. ફ્રોઇસાર્ટે શૌર્યની એક એવી ઇમેજ બનાવી જે સદીઓ સુધી ચાલી. આજે પણ મીડિયામાં, રાજકારણમાં, એડવર્ટાઇઝિંગમાં કોણ કેવી સ્ટોરી કહે છે, કોણ નેરેટિવ સેટ કરે છે, એ બહુ પાવરફુલ છે.
બરાબર. ત્રીજો મુદ્દો કયો?
ત્રીજો છે આદર્શો અને વાસ્તવિકતા વચ્ચેનો ગેપ. ફ્રોઇસાર્ટના પુસ્તકમાં શૌર્યના ઊંચા આદર્શો અને યુદ્ધની ક્રૂર હકીકત વચ્ચે જે તફાવત દેખાય છે ને,
હા,
એ આપણને આજે પણ શીખવે છે. કોઈ પણ સંસ્થા, સરકાર કે વ્યક્તિ જે મૂલ્યોની વાત કરે છે અને ખરેખર જે કરે છે, એ બે વચ્ચેનો તફાવત જોતા રહેવું જોઈએ. શું જે કહેવાય છે એ જ થાય છે?
આ બહુ મહત્વનો મુદ્દો છે, સતર્ક રહેવા જેવું. અને છેલ્લો પાઠ કયો?
છેલ્લો પણ કદાચ સૌથી અગત્યનો, પક્ષપાતને ઓળખતા શીખવું. બાયસ.
બાયસ?
જેમ ફ્રોઇસાર્ટનો ઉમરાવ તરફી પક્ષપાત છે એમ.
બરાબર.
એ એકદમ સ્પષ્ટ છે. આ આપણને શીખવે છે કે આપણે જે પણ માહિતી વાંચીએ કે સાંભળીએ, ઇતિહાસનું પુસ્તક હોય, ન્યૂઝ હોય કે સોશિયલ મીડિયા પોસ્ટ, એને હંમેશા થોડી શંકાથી, વિવેચનાત્મક રીતે જોવી જોઈએ.
એટલે કે સવાલ પૂછવા જોઈએ.
હા, કોણ કહી રહ્યું છે, શા માટે કહી રહ્યું છે, એમનો શું હેતુ હોઈ શકે, અને આ વાતમાં શું નથી કહેવાયું, શું છુપાવ્યું છે.
આ તો ખૂબ જ ઉપયોગી પાઠ છે.
તો આખા પુસ્તકમાંથી આટલી ચર્ચા પછી મુખ્ય શીખ શું? મારા માટે તો સૌથી મૂલ્યવાન વાત એ છે કે ધ ક્રોનિકલ્સ ખાલી ઘટનાઓ નથી કહેતું, પણ 14મી સદીના શાસક વર્ગની માનસિકતામાં ડોક્યું કરાવે છે.
એમની દુનિયા કેવી હતી અંદરથી?
હા, એમના માટે સન્માન એટલે શું હતું, દુનિયાને કઈ નજરે જોતા હતા, શા માટે લડતા હતા, એ સમજાય છે.
અને મને જે વાત સ્પર્શી ગઈ તે એ છે કે આ પુસ્તક પોતે જ એક ઉદાહરણ છે કેવી રીતે સમાજ પોતાની માન્યતાઓ, પોતાની વાર્તાઓ, જેમ કે આ શૌર્યની ગાથા, એને બનાવે છે અને પેઢી દર પેઢી જીવતી રાખે છે.
બરાબર. ફ્રોઇસાર્ટ શૌર્યનો મહિમા ગાય છે, પણ એ જ લખતા લખતા કદાચ અજાણતા જ એના વિરોધાભાસો અને એના અંત તરફના ઇશારા પણ નોંધી લે છે.
હા, એ પણ છે.
એટલે આ પુસ્તક એની રોમાંચક વાર્તાઓ માટે તો મહત્વનું છે જ, પણ એના પક્ષપાત અને એમાંથી ઇતિહાસ લેખન વિશે જે શીખવા મળે છે એના માટે પણ એટલું જ અમૂલ્ય છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.